ચારિત્રની આરાધનાનું પાવન પર્વ દશલક્ષણી પર્વમાં આજે છઠ્ઠો દિવસ ઉત્તમ સંયમ ધર્મની આરાધનાનો અવસર છે. પૂજ્ય ગુરુદેવસિંહે કાર્તિકેયના પ્રેક્ષામાંથી આપણને વાત બતાવી. પહેલી શરૂઆત ગુરુદેવસિંહે ક્યાંથી લીધી કે દરેક દિવસમાં ઉત્તમ શબ્દ પહેલા લગાડ્યો છે અને એ ઉત્તમ કોનું સૂચક છે કે સમ્યક દર્શન વગર આવી કોઈ દશા થઈ શકે નહીં. ચારિત્ર તે ધર્મ છે, પણ ધર્મનું મૂળ જો ન હોય તો એ પ્રગટ ક્યાંથી થશે? તો ઉત્તમ શબ્દ એ સમ્યક દર્શનની સૂચક, સમ્યક દર્શન એ પ્રગટ થયા પછી જ આવી સાચા ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, સોચ અને આજે સંયમ આદિ પ્રગટે છે. આ બધા ભેદ ચારિત્રની એક વિતરાગી પ્રણતિના નામ છે. અસ્થિરૂપ કહીએ તો ચારિત્રની દશા છે અને એમાં ક્રોધાદિ કસાઈ નથી અને એ નાસ્તિથી એના જુદા જુદા નામ પાડવામાં આવ્યા છે. અસ્થિમાં તો એક આત્માની ઉગ્ર આરાધના સાધના એ જ વિતરાગતા રૂપ મુનિદશા અને યોગ પ્રણતિ છે અને એમાં સંયમમાં પ્રમાદ રહિત પ્રણતિ હોય. જે પ્રમાદમાં છે એ આવી પોતાની વૃત્તિને મર્યાદિત રાખી શકતા નથી. સંયમ એટલે માત્ર ખાલી એના જે બે વિભાગ લીધા છે કે ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ, એ માત્ર ભાઈથી છે એટલું નથી. અંતરંગમાં એટલી જાગૃતિ થઈ ગઈ છે કે એને ભાઈમાં પ્રમાદ જ નથી આવતો એ પ્રકારનો કે જેથી કોઈ પ્રાણીઓની હિંસા થાય અને અમર્યાદિતપણે બાહ્ય ઇન્દ્રિય વિષયો તરફ ભણતી જાય. સહજપણે આ પરાણેની નથી કે ના ભાઈ આ તો હવે સંયમ પાળવું છે એટલે મારે તો આટલી વિષયોની મર્યાદા કરવાની છે. જેમ પૂજામાં પણ લીધું તો એક એક ઇન્દ્રિયના વિષયો હોય છે ને, સ્પર્શેન્દ્રિયના 8 છે, રસેન્દ્રિયના 5 છે, ધ્રાણેન્દ્રિયના 2 છે, એમ યાદ કરીને પરાણે અને એ તો નિશ્ચિત માની લેવું. જબરજસ્તી પરાણે ખેદપૂર્વક ક્યારેય સાધના હોઈ શકે છે નહીં. સાધના હંમેશા આનંદમય છે અને કારણ આનંદમય છે તો એનું ફળ પણ આનંદમય આવવાનું છે. જો સાધના સ્વયં દુઃખમય હોય, આકુરતામય હોય તો એનું ફળ ક્યારે આનંદ આવશે? જેમ વૃક્ષનું મૂળ જ એ ઝેરમય હશે તો આખું ઝાડ કેવું હશે? એને ગમે એટલું મીઠું પાણી પાસું તો પણ અંતે શું થવાનું છે? એમ જીવનમાં આપણને આવી વાત આવે ને એટલે થોડું શું થઈ જાય છે, મન થોડું હા આ તો બધું મર્યાદામાં રહેવું પડશે. અરે પરણતીને મર્યાદામાં આવે છે તો એક સંક્ષિપ્ત થઈને એકરૂપ સ્વભાવમાં જાય. બેહદપણે બાહ્ય વિષયોમાં જતી પરણતી એ સ્વભાવમાં નહીં આવી શકે. તો જીવનમાં એ અને મનુષ્યપણામાં જ આની એક પૂર્ણ સાધના આરાધના થઈ છે. દેવોને દરરોજ કેટલું ખાવાનું જોવે? ખાવાનું તો જોવે ને, શરીર હોય તો જોવે કે નહીં? કેટલા દરરોજ કેટલી વાર શ્વાસ લેવા પડે? તેને તો સંયમ ઘણો હશે. ખાવા પીવાનું તો છે જ નહીં, કેટલા મહિનાઓ પછી તો એને ખાલી શું છે, ઈચ્છા આવે ને ઈચ્છા આવે તો સહજપણે અમૃત જરી જાય, તો એને સંયમ ઘણો હશે ને. શું દેખાડે, સૂચવે છે શું? પુણ્યની અધિકતા છે અને સંયમ જરાય નથી. મનુષ્ય પર્યાયમાં એવા યોગ નથી, પણ પરણતીને મર્યાદિત કરે એટલો પુરુષાર્થ છે. શું જોવે છે જીવનમાં, પુણ્યની અધિકતા કે પુરુષાર્થની અધિકતા? તૃષ્ણામાં આપણે પુણ્ય અને પુણ્યના ફળમાં અનુકૂળતા માગીએ છીએ, સાચી રીતે જો ખરેખર આત્મહિત કલ્યાણ કરવું છે તો અનુકૂળતા કે પ્રતિકૂળતા એ બે થી લક્ષ છોડીને હું આત્મા પરિપૂર્ણ તત્વ છું, મારી પણતીને ઉપયોગ સંપૂર્ણપણે એમાં સમાઈ જાય એ મારું સાધ્ય છે એવી ભાવનાથી સહજ સંયમ દશાએ ને થયા વગર રહેશે ને. ક્યાં સમાઈ જવું છે પૂર્ણપણે? સ્વરૂપે સમાયા એવા, એવું સ્વરૂપમાં સમાઈ જવું છે કે પણતી તો નહીં ઉપયોગ પણ બહાર ન જાય. તો એના માટે આ એક પ્રેક્ટિસ છે મુનિ દશામાં કે ભરતીને વૃત્તિને મર્યાદિત કરે છે. આપણી વૃત્તિઓ ક્યાં દોડે છે? બહિર્મુક્તામાં. કાલ સાંજના ગુરુદેવસિંહના એ વચનામૃતમાં હતું ને, બહિર્મુક્તામાંથી સમા જવું છે અંતર્મુખ અવલોકતા વિલય થતા એમાંથી આવ્યું. તો આપણી પણતી બહિર્મુક્તામાં કેમ દોડે છે? બેહદપણે સુખની શોધ છે અને સુખની શોધમાં ક્યાં પહોંચે છે એની કોઈ મર્યાદા નથી. અને જેને સુખનું સ્થાન આવી ગયું છે તો એની પણતી સહેજે મર્યાદામાં આવ્યા વગર રહેશે નહીં. અને એ પણતી અંદરમાં મર્યાદિત થાય છે આ તેનું નામ સાચો સંયમ છે. તો એની સાથે ભાઈના છકાઈના જીવ હો કે તૃષ્ણા જીવ, બધાને એક એકના નામ લીધા હતા કે નહીં? વગર પ્રયોજને પૃથ્વી ખોદવી નહીં, અણગળ પાણી આદિ કરવું નહીં, પંખા આદિ દ્વારા વાયુ કાયના જીવ, પાંદડાને જો ઘણી વાર એ તો બનેલી હકીકત છે. સોનગઢમાં તો જોયું હશે, કોમ્પ્લેક્ષમાં પણ લીમડા કેટલા બધા છે. અને ગુરુદેવસિંહ પ્રવચન આપતા ત્યારની વાત છે, ચાલુ પ્રવચન હતું, દૂરમાં એમની નજરમાં શું જોયું? છોકરાઓ અહીંયા રમતા હતા લીમડા ને પાંદડા તોડતા. ગુરુદેવસિંહનું ધ્યાન તો ચાલુ પ્રવચનમાં કીધું. એ લોકોને શું ખબર હોય, બાકી એક એક પાંદડામાં ત્યાં પોતાના પૂર્વના કેટલા માતા પિતા બેઠા હશે. જીવનમાં ફરીથી લીલોત્રી આદિનો આપણે પ્રયોગ કરીએ છીએ પણ એનો ખેદ હોવો જોઈએ કે મારી એવી કોઈ સ્થિતિ નથી જેમ એના પ્રયત્ન માટે આઠમ ચૌદશ ગયા, ઘણા તો અષ્ટાનિકા ચોમાસાના ચાર મહિના જેટલું પોતાની શક્તિ, તો આપણે નથી. તો એ એકેન્દ્રિય આદિનો હિંસા થાય છે એની હોશ ન હોવી જોઈએ, ખેદ હોવું જોઈએ. તો અહીંયા તો આ ખાસ મુનિરાજની દશામાં અરે જે દુઃખી જીવો છે એકેન્દ્રિય આદિ સ્થાવરના પાંચ પ્રકારના હતા એના પ્રત્યે ઉલટાની કરુણા હોય, એના હિંસાના ને એવા પરિણામ એ ક્યાંથી હોય. અને એ સાથે પ્રાણી સંયમ સાથે ઇન્દ્રિય સંયમ, ફરી ફરીને સુખની શોધ ચાલુ છે કે બંધ થઈ છે? સુખની શોધ ચાલુ છે કે બંધ થઈ ગઈ? ચાલુ જ છે. સુખની શોધ ચાલુ જ છે, બંધ થઈ ગઈ? ખરેખર તત્વ અભ્યાસથી સુખની શોધ બંધ થાય અને પુરુષાર્થથી સુખની પ્રાપ્તિ થાય. તત્વ અભ્યાસથી એટલો નિર્ણય થવો જોઈએ કે જે સુખ હું અતિન્દ્રિય સુખની ચાહના કરું છું, સ્થાયી નિત્ય સુખની ચાહના કરું છું, મારા ચૈતન્ય તત્વમાં છે. સુખની પ્રાપ્તિ પહેલા સુખની શોધ બંધ થવી જોઈએ કે કોઈ પણ બાહ્ય પર પદાર્થોમાં ઇન્દ્રિય વિષયોમાં ક્યાંય અનુભવ પહેલા એક વિકલ્પાત્મક ભૂમિકામાં તો નિર્ણય કરીએ ને. અરે એટલા નિર્ણયમાં પણ જે પણતીની બહારમાં શું કહેવાય, મર્યાદા વગરની દોડ છે. એક્સિલેટર જેમ કારમાં દબાવે તો શું થાય છે, એમ આપણી વૃત્તિ મર્યાદા વગર સુખ લેવા માટે દોડે છે. એની એક મર્યાદા આવશે કે સુખ પ્રાપ્ત નથી થયું પણ સુખ ક્યાં છે એનો મેં આજે નિર્ણય કરી લીધો. અને એ જ મોટા મોટું વિચારવા જેવું, હું સુખને શોધનારો સ્વયં સુખથી ભરેલો છું, હું જ પોતે સુખને શોધનારો છું અને હું જ પોતે સેનાથી ભરે. તો હવે જેમ દ્રષ્ટાંત આવે છે, મૃગની નાભીમાં કસ્તુરી છે, ગોતે છે ક્યાં? કેમ બહાર ગોતે છે? કેમ બહાર કેમ ગોતે છે? આ બધા ગુરુદેવસિંહે પ્રવચનોમાં ભાવ કાઢેલા છે. અરે એક સૂકું પાંદડું ખખડે અને જેને ભય થાય એને એવો વિશ્વાસ કેમ આવે કે જે કસ્તુરીની સુગંધ હું 12માં ગોતવા જાઉં છું એ કસ્તુરી મારામાં જ પડી છે. વિશ્વાસ માટે પણ એક પાત્રતા જોશે. એ એટલું ભયવાન હોય છે એ મૃગલુએ, એને એવો વિશ્વાસ નથી કે આવી કિંમતી કસ્તુરી એ મારી પાસે એ પોતે પડી. અને એના ઉપરથી એક ગાયન હતું, એને ગુરુદેવસિંહ કડી ગાતા. તો શું થાય, અમે ત્યારે નહોતા ને, નહોતા તો કાંઈ નહીં, ગુરુદેવસિંહ પ્રવચન આ બધી જ વાત આવી છે. તો એ તો એક જીવનમાં મને દરરોજ ભોજન વગર ચાલશે પણ ગુરુ વાણીના શ્રવણ વગર નહીં ચાલે, એટલું જીવનમાં દ્રઢતાથી. કેવા ખાતર કે એમને, અરે એ અમૃત પાન વગર સમજી લેવું હું મારા આત્માને ભૂખ્યોને તરસ્યો રાખું છું. સ્વાધ્યાય એ તો દરરોજ વાંચીએ છીએ, બોલીએ છીએ, આત્માર્થીનો ખોરાક છે. આપણે આપણું આત્માર્થીપણુંને જાગ્રત રાખવું હોય, સમજેલું ને, તો મરેલા મળદા છીએ આપણે, બીજું એનાથી કોઈ જ અધિક નથી. જીવન આપણું જો જીવન રાખવું હોય આત્માર્થીપણાનું, તો સ્વાધ્યાય તો જીવનમાં, અરે અંતિમ આયુષની શ્વાસ સમયે પણ મને મારો આત્માનું સ્મરણ હો, મને આત્માનું મારું ચિંતન હો, કોઈ મને સંભળાવે એટલી પણ સુકામ પરાધીન થાય. એ સંસ્કાર નાખવા માટે જીવન છે. સમાધિ મરણની ભાવના છે, મરણ સુધારવું છે તો જીવન કેમ ન સુધારતા. અને જીવન સુધારવામાં એક તત્વ અભ્યાસ સિવાય, ગુરુવાણીનું અંતરંગ રૂચિપૂર્વકનું શ્રવણ મનન સિવાય બીજો કોઈ એનો ઉપાય નથી. તો ફરીથી જે કોઈ સુખને માટે આપણે બહિર્મુક્તાની પણતી દોડે છે એનો એક નિર્ણય થાય કે સુખ ક્યારે પણ કોઈને પણ ભૂતકાળમાં પરદ્રવ કે પરભાવોમાંથી મેળવું જ નથી. સ્વભાવ પોતે સુખથી ભરેલો છે, એના આશરે સુખની પ્રાપ્તિ થશે તો એ ઇન્દ્રિય વિષય તરફની આપણી વૃત્તિ એ મર્યાદા થાય છે, એનું નામ ઇન્દ્રિય સંયમ કહેવામાં આવે. તો એ અહીંયા ગુરુદેવસિંહના પ્રવચનમાંથી થોડીક લઈએ. તો એક ગુરુદેવસિંહની દરરોજ આપણે વાત ઉપરથી લઈએ છીએ. વાત કોની ચાલે છે, દરરોજ છઠ્ઠો દિવસ છે, દરરોજ શેની ગુરુદેવસિંહ પ્રવચનમાં આવે છે. એક એક પહેલા ક્ષમા માર્દવ, અને શરૂઆત ગુરુદેવસિંહ ક્યાં કરે, સમ્યક દર્શન વગર થાય નહીં. હવે સમ્યક દર્શન એટલે શું, ઓલમોસ્ટ દરેક પ્રવચનમાં શું આવે છે, આનંદનું વેદન. સમ્યક દર્શન એટલું ખાલી કોઈ દેવશાસ્ત્ર ગુરુ સાત તત્વની શ્રદ્ધા એ નહીં, અતિન્દ્રિય આનંદનું વેદન સમ્યક શ્રદ્ધાની જાહેરાત છે. કેવળ જ્ઞાન સેના માટે પ્રાપ્ત કરવું છે, લોકાલોકને જાણવા માટે. એમાં શું કેવળ જ્ઞાન થાય, લોકાલોક જણાય કે ન જણાય, તો આપણને લોકાલોક જણાય એના માટે કેવળ જ્ઞાન જોવે છે નહીં, તો સેના માટે જોવે છે, સેના માટે, કે જગતમાં આપણે પૂજાય લોકો આપણને ભગવાન તરીકે માને, સેના માટે. મારું પ્રયોજન સુખ છે અને અનંત આનંદનું વેદન, જ્યાં અનંત જ્ઞાન કેવળ જ્ઞાન હશે ત્યાં જશે. તો આનંદના વેદન માટે જ્ઞાનની પૂર્ણતા જોવે છે. જેવો મારો જ્ઞાન સ્વભાવ છે એ જ્યાં સુધી પૂર્ણ નહીં ખીલે, એમાં જ્યાં સુધી બેહત્તા નહીં આવે ત્યાં સુધી મારું પ્રયોજન જે આનંદનું વેદન છે એ પણ પૂર્ણ ને અનંત થવાનું નથી. વેદનના માટેનો પુરુષાર્થ છે. અને યથાર્થપણે અતિન્દ્રિય આનંદનો અકસાય શાંત ભાવનું અંદરમાં વેદન આવે એ સાચો મોક્ષ માર્ગ છે. તો ગુરુદેવસિંહ ગમે એ પ્રવચનમાં એ શરૂઆત લે, આજના પ્રવચનમાં હતું એમાં પરદાય છે, આનંદના અનુભવ રૂપી સમ્યક દર્શન હોવું જોઈએ. મેળું બીજી લાઈન, સંયમ માટેની વાત ચાલે છે એમાં બીજી લાઈન કઈ છે, પોતાના આનંદના અનુભવ રૂપી સમ્યક દર્શન શું છે, પહેલી પ્રી કન્ડિશન. પછી શું થશે, પછી સંયમ અને ચારિત્ર આવે છે. છે બધું ખુલાસા. એક આખી ભૂમિકા પેલા તૈયાર કરાવે છે. ચારિત્રવંત મુનિરાજની આરાધના કરવી છે. મુનિરાજને પ્રગટ થયેલા આવા ઉત્તમ સમાધિ ધર્મની સાધના કરવી છે. પહેલી તારી ભૂમિકા શું હોવું જોઈએ? જેના પછીની એક લાઈન ફરીથી છે, આનંદનું વેદન અનુભવમાં ન આવ્યું તો સમ્યક દર્શન જ નથી. આ પોતાની પોતાની એક જાગૃતિ માટે છે. ક્યાંય ને ક્યાંય માની બેઠા હોય, થોડી કસાઈની મંદતામાં સાતાની શું આવે એટલે માની લઈ થયું છે નહીં, આનંદનું વેદન. અને એ આનંદનું વેદન કેવું છે? પોતે અનુભવે એને ખબર પડે. કોઈ જગતના પદાર્થો સાથે, કારણ કે જગતનો કોઈ પણ પદાર્થ કેવો હશે? ઇન્દ્રિય વિષય હશે. અને આ આનંદ કેવો છે? અતિન્દ્રિય. બેની કેવી છે? જાત જ જુદી છે. કે સ્વર્ગના દેવ કરતા એ આનંદ આનંદ ગણો હશે કે સંખ્યાત ગણો હશે? અરે જ્યાં જાતિ જ જુદી હોય સરખામણી કેમ થાય? એ તો કલ્પનાના માનેલા ઇન્દ્રિય વિષયોના સુખ છે. એ આકૃતામય છે. એમાં અતિન્દ્રિય આનંદનો અંશ પણ એ નથી. તો એ અને આવું જ્યાં સમ્યક દર્શન નથી ત્યાં ચારિત્ર કયું હોય? નિશ્ચય કે વ્યવહાર કયું હોય? સમ્યક દર્શન વગર કમસે કમ નિશ્ચય તો ન હોય તો એટલું અમને ખબર પડે, પણ વ્યવહાર તો હોય કે નહીં? પેલા વ્યવહાર કરતા કરતા નિશ્ચય પહોંચશો. તમે નિશ્ચય કરતા કરતા વ્યવહારમાં પહોંચશો. અમે ક્યાં પહોંચશું? એના પણ ગુરુદેશી સરસ ન્યાયો આપતા હોય છે. એક ગુરુદેશીના જેમ સમયસારની પાંચમી ગાથામાં આચાર્યદેવ કહે છે કે અમને જે નિજ વૈભવ પ્રગટ થયો છે એમાં કોણ કોણ નિમિત્ત બન્યું છે? કોણ કોણ છે? ચાર કયા હતા? આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ, એ ત્રણ નિમિત્ત. અને મૂળ કારણ કોણ? સ્વાનુભવ, સ્વસંવેદન, સ્વાનુભવ. એમ અહીંયા ગુરદેશીના પ્રવચનમાં પોતાની સ્વાનુભવમય તો વાણી આવવાની જ છે, અનુભવને સ્પર્શીને, પણ સાથે આગમના પણ કેટલા ગુરદેશી રેફરન્સ ન્યાયો આપતા, સાથે ન્યાયથી પણ. અને કુંદકુંદ આચાર્ય દેવાદી ગુરુને યાદ કરીને ક્યારે પણ ગુરુદેવ એમ નહીં કીધું કે હું કહું છું. જેટલા પ્રવચન એમાં કોનો ક્યાંય પણ વાત આવે તો કોની વાત આવે? સૌથી પહેલા તો ક્યાંથી આવે? સિમંદર ભગવાન કહી રહ્યા છે, તે અનંતા તીર્થંકરો કહી રહ્યા છે, એના પછી ગણધરદેવ ને આચાર્ય દેવનું. ક્યાંય પણ પોતાના અનુભવથી સ્પર્શાયેલી વાણી છે. અરે જીવનમાં ઉપકારીને ભૂલા તો ઉપકારીએ બતાવેલા વિષયને ભૂલા છે. જેના જીવનમાં જે તત્વ પ્રાપ્ત કરવું છે એ તત્વને દેખાડનાર ઉપકારીને જો આપણે ભૂલા છીએ તો એને બતાવેલા તત્વની સમયમાં આવે છે. તો એ અહીંયા વાત આપણે લેવી તે એક ગુરદેશીના પ્રવચનોમાં સ્વાનુભવ આગમનો આધાર અને તર્ક. તો એ ગુરદેશી નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય કેમ કહેતા? સેના ઉપરથી કે જેમ હીરો હોય તો હીરાની ડબ્બી એવો આરોપ આપવામાં આવે, પણ જેની પાસે હીરો જ નથી, એ ગ્લાસની અંદર પાણી જ ભર્યું નથી, તેને શું કહેશું? તો નિરૂપચાર એવા નિશ્ચય વગર વ્યવહારનો આરોપ ક્યારેય આપી શકાય નહીં. નિશ્ચય શું છે? યથાર્થ, વાસ્તવિક. અને વ્યવહારી શું છે? આરોપ. પણ જો મુખ્ય નિશ્ચય યથાર્થ છે જ નહીં તો આરોપ કોના ઉપર? યથાર્થ મોક્ષ માર્ગ પ્રગટ જ નથી થયો તો વ્યવહાર મોક્ષ માર્ગનો પ્રશ્ન ક્યાં આવવાનો? તો એ ગુરુદેવશ્રી આજે જે વિષય લીધું, ચલો એના ઉપર આવીએ. ફરીથી 328 પાને ઉપરથી બીજી લાઈન. એક સરસ ગુરુદેવશ્રી એક ચારિત્ર કોને કહેવાય? ચારિત્ર કોને કહેવાય? બીજી લાઈનમાં શું લખ્યું છે? અતિન્દ્રિય આનંદમાં મશગુલ. ગુરુદેશી નામ જાણે શબ્દો પણ કહેતા એક એપ્રોપ્રિયેટ એમ ઓછા જ લાગે. ફરીથી ચારિત્ર એટલે કોઈ દુઃખદાયક ન લાગે કે વન જંગલમાં રહેવું પડે ને તડકો ગરમી આવે છે ને. ગ્રીષ્મ ઋતુ ક્યાં હોય મુનિરાજ? એકદમ શીતળ હવા આવતી હોય ત્યાં એને ક્યાં હોય? તો આપણે પણ શિખર ઉપર જાશું ઉઘાડા પગે તો થઈ જશે ને. હઠ નથી અને છતાં પ્રમાદ પણ નથી. આપણે બેમાં જ અટક્યા છે, કાં તો પ્રમાદમાં ને કાં તો હઠમાં. અરે સહજપણે શરીરની એટલી ઉપેક્ષા થઈ ગઈ છે કે એ ચાહેશો ગરમીમાં પર્વત ઉપરમાં પણ ઉઘાડી શિલામાં પણ એ આરાધના કરે છે, ભૂલી જાય છે આ કઈ ઋતુ છે. અરે જ્યાં પર્યાય ભેદ ને ગુણ ભેદ ને પણ ઓળંગી જાય ત્યાં ઋતુની ને એની તો શું એવા. તો એ દશા કેવી છે? રાગી જીવ વિતરાગીના આનંદની કલ્પના નહીં કરી શકે. રાગનો જેને વિષય હોય એનામાં જેને સુખ બુદ્ધિ પડી, રાગી જીવ એ વિતરાગ દશાનો શું આનંદ હોય, અતિન્દ્રિય આનંદ શું હોય એની એ કલ્પના થઈ શકે એમ નથી. તો અતિન્દ્રિય આનંદમાં મશગુલ. ચાલો સાવ ગુજરાતી શબ્દ ને આ તો બીજો હશે કદાચ. મશગુલ કોને કહે? મશગુલ કોઈ કામમાં આપણે એવા એકાકાર થઈ જઈએ છે બીજા વિકલ્પ સહજ છૂટી જાય. વેપારમાં એવા એક પછી એક ઓર્ડર કે બધું આવતું હોય તો સવારથી સાંજ શું થયું, ખાવા પીવાનો ટાઈમ વયો ગયો. આ એક પણતી સુખને ચાહે છે અને જે પણતીને સુખ ત્યાં લાગે છે ત્યાં એકાગ્રતા થયા વગર રહેશે નહીં. સુખનો વિષય આવે અને પણતીની એકાગ્રતા ન થાય એવું. તો મુનિરાજને ક્યાં સુખ લાગ્યું છે એમને? નિશ્ચિતપણે ક્યાં છે? અરે પ્રચુર વેદન જેનું કરી રહ્યા છે હવે સુખને માટે ફાંફા નથી મારતા, એ ગમે ત્યાં ગોતવા નથી જતા. સુખનું શું મળી ગયું છે? સ્થાન મળી ગયું છે અને એમાંથી તો ઘણું તો સુખનું વેદન પોતે કરી રહ્યા છે અને તો એમાં એ મશગુલ એકાકાર થઈ જાય છે. અને એનું મશગુલ થતા શું થાય છે? પ્રચુર સ્વસંવેદન આવે છે, તેને ચારિત્ર કહેવામાં આવે છે. અને આવી ચારિત્રની દશા છે પણ હજી ઉપયોગ શું થઈ જાય છે? મચક પામે છે, યથાખ્યાત ચારિત્ર નથી થયું, હજી એક સંજલનનો કસાય બાકી રહી જાય છે અને તેથી ઉપયોગ બહાર આવે છે. અને જ્યાં ઉપયોગ બહાર આવે છે તો અંતરંગના સંયમ પૂર્વક ચકાઈના જીવોની રક્ષાનું અને પાંચ ઇન્દ્રિયના વિષયોની મર્યાદાનો એક સહેજે વિકલ્પ આવે છે, એનું નામ વ્યવહાર સંયમ કહેવામાં આવે. જો એના પછીના છે જે શ્લોક છે એના પછી, આનંદ સ્વરૂપમાં મશગુલ રહી શકે નહીં ત્યારે. જો ફરક શું છે? ફર્સ્ટ એમની શું પ્રાયોરિટી કઈ છે મુનિરાજના જીવનમાં? દુનિયાના કલ્યાણની કે ઉપદેશ દઈને શું કરવાની હોય છે? સ્વભાવની સાધના અને એ ભૂમિકામાં કરુણા બુદ્ધિના વિકલ્પમાં બાય ધર્મ લોભી જીવને ઉપદેશ દેવાનો અને ભૂમિકા છે તો આવા ચકાઈના જીવોની રક્ષા આદિનો વિકલ્પ આવે. રક્ષા કરવાનો અભિપ્રાય નથી, રક્ષા કરવાનો સહજ. હું સુખના માર્ગે છું તો જગતના જીવો પણ બધા સુખના માર્ગે કેમ ન આવે? મારા નિમિત્તે કોઈને જાણે અજાણે પણ કેટલા પ્રકારે ત્યાગ હોય? નવ નવ પ્રકારે અહિંસાનો. તો એ જ્યારે પોતે મશગુલ ન રહી શકે ત્યારે એ ઈર્યા ભાષાયશના હોય છે એ પ્રકાર હોય, અને એને માટે બનાવેલો આહાર પણ લે નહીં. કોણ? નિશ્ચયથી કે વ્યવહારથી? વ્યવહારમાં છે. વ્યવહારમાં એવો વિકલ્પ ન હોય કે પોતાના માટે બનાવેલો આહાર. જીવનમાં કોઈને એમ થાય કે હવે થોડુંક પંચમારો છે, અમારું સહન બધું કેવું છે? ઢીલું છે ને. એમના જેવું તો ઋષભદેવ જેવું થોડી હતું કે છ મહિના સુધીના તો નિયમ લઈ લીધો અને છ મહિના તો શું થતું હશે? આ બધા ક્યાં ગયા? દેવો મારા કલ્યાણક ઉજવવા આવતા હતા અને અત્યારના મને નથી, શું હશે? જીવનમાં ફરીથી કાળને ગણીને ક્યારેય સાધના નહીં થઈ શકે, ક્ષેત્રને જોઈને સાધના નહીં થઈ શકે. સાધના જેમ બારમાં કહેવાય ને, ઓલી શું કહે, લોકશાહી ડેમોક્રેસી કોને કહે? ફોર ધ પીપલ બાય ધ પીપલ ને એવું શબ્દ આવે છે ને એમાં, એમ ખરેખર સાધના શું છે? આત્માની, આત્મા માટે, આત્મા માંથી થાય એ સાધના હશે. કોની? આત્માની. સેના માટે? આત્મા માટે. સેમાંથી? આત્મા માંથી. એ ખરેખર સાચી સાધના. જગત આધારિત, જગત સાપેક્ષા એ ક્યારે પણ સાધના થવાની એ નથી. તો એ આહાર ન લે, અને વ્યવહારમાં એવો ભૂમિકાનો પોતા માટે બનાવેલો આહાર ન લે. એક વાત. હવે બીજું સરસ, નિશ્ચયમાં તો પોતાના માટે આહાર લેવો કે પોતાના માટે આહાર ન લેવો, વિકલ્પ આપણે લેવાની ક્રિયાને તો પ્રશ્ન જ નથી. આ તો એક શબ્દ એવો. વ્યવહારમાં શું લીધું? પોતા માટે બનાવેલો આહાર ન લેવો. એગ્રી. નિશ્ચયમાં શું હોય? પોતા માટે બનાવેલો લેવો કે પોતા માટે ન બનાવેલો હોય એવો લેવો. વિકલ્પની વાત છે, ક્રિયાની વાત નથી. પોતા માટે નહીં બનાવેલો હોય ને, એનું નામ નિશ્ચય હોય ને. અરે નિશ્ચયમાં તો આહાર લેવો કે ન લેવો બે વિકલ્પ નથી. અને એનું નામ સાચી સંયમ દશા, અને એ સાથેની આ ભૂમિકા. તો ગુરુદેવસિંહ એક નાના વાતમાંથી પણ ક્યાં સુધી લઈ જાય છે? આહાર, આપણે તો આહાર ન લેવો એને શું કરી નાખ્યું છે? અધિકતામાં માની લીધું છે. નહીં, અને પણ કોઈ કેરા હોય તો પાણામાં તો જવું પડે કે નહીં? પાણામાં તો જવું જ પડે ને. સાતા પૂછે એવું નહીં. અરે જો એની તારે જ અનુમોદના કરવી છે તો એમ કેમ ન થયો કે તમે ઉપવાસ કરો તો હું એક એકટાણું ગયો? પોતે આહાર લે છે એટલે આહાર કરાવવાની અનુબંધનામાં જઈશ. શું કરીએ? આ પારણામાં શું કરવા જઈશ? શું કરવા જઈશ? ખવરાવવાને. સારું કર્યું, હવે તમે ખાવાનું શરૂ કર્યું. જીવનમાં એમ જો ખરેખર અનુમોદના કરવી છે તો કેમ ન થયું કે તમે કદાચ 10 ઉપવાસ કર્યા તો હું શું કરીશ? એક દિવસ તો કરીશું કમસે, એમ અનુમોદના કેમ ન થતી? ખરેખર અંતરંગની વિતરાગ દશાની વાત તો દૂર છે, બહારમાં પણ એક ભૂમિકા ને યોગ, એક આત્માર્થી સાધર્મીનું જીવન બાયમાં કેવું હોય એ પણ આપણે એ રૂપે વિચાર્યું કોઈ દી એ નથી કે એની અનુમોદનામાં હું પણ એક ટંક આહારનો વિકલ્પ તો છોડું જીવનમાં. અમર્યાદિતપણે વિષયોમાં રખડીએ છીએ, ચતુર્ગતિ પરિભ્રમણ ચાલુ રહેવાનું છે. ઇન્દ્રિય વિષયોમાં રખડીએ છીએ, બીજું તો શું છે? કોઈ વિષયનો કોઈ નિશ્ચિતતા નથી. એ કોના નિશાની છે? આ 84 લાખ યોનિના પરિભ્રમણની નિશાની છે. તો અહીંયા ગુરુદેવસિંહ ફરીથી, નિશ્ચયમાં તો આહાર લેવો એ નહીં, નથી લેવો એ પણ નથી, ધ્યાનમાં આનંદમાં મસ્ત રહેવું. ફરીથી ઓલો કયો શબ્દ હતો? મશગુલ. હવે કયો શબ્દ આવ્યો? મસ્ત. કોણ રહેતો હોય, જ્ઞાની કે અજ્ઞાની? બંને. આપણે મસ્ત છીએ. હા, બાય વિષયોમાં એવા મસ્ત છીએ કે આપણા જીવનના પરિણામ જોઈને જ્ઞાનીઓને કરુણા આવે છે. તારા પરિણામનું ભવિષ્યમાં શું ફળ આવે છે એનો તને ખ્યાલ નથી, એટલે આ વિષયોમાં તું રમે. જેને જ્યાં સુખ લાગે ત્યાં મસ્ત એકાકાર થયા વગર રહેતો નથી. અરે એક વિરાધના ફળ પુરાણમાં વાંચે તો કેવા મળતા હોય છે. તો જીવનમાં જ્યાં આત્માની અધિકતા છોડીને ફરી ફરીને કોની અધિકતા છોડીએ છીએ? ફરીથી, કોની અધિકતા છોડીએ છીએ? અરે જેને એક સમય પણ ભૂલવા જેવો નથી એને છોડ્યો છે આપણે, અને જેને એક સમય પણ યાદ કરવા જેવા નથી એને કોઈ દી ભૂલતા નથી આપણે. સાવ જ ઊંધું કર્યું છે. જેને એક સમય પણ ભૂલવા જેવો નથી એને ખરેખર કોઈ દી યાદ કરતા નથી, અને જેનું સ્મરણ ક્યારેક કરવા જેવું નથી એને કોઈ દી છોડતા નથી. શું દશા થવાની છે? તો અહીંયા ધ્યાનના આનંદમાં મસ્ત રહેવું તેનું નામ શું છે? નિશ્ચય ચારિત્ર છે. અરે એ મસ્ત રહેતા હોય છે. ઉપસર્ગ પરિસ શું કરતા હોય? મુનિરાજ પરિસને શું કરે છે? સહન કરે છે. ન કરે તો એનાથી ભાગી જાય તો શું કરે? ઉપસર્ગ સહજ આવે છે, પણ ઉપસર્ગ પરિસને ભોગવે છે, સહન કરે છે. શું કરે છે? અરે એને સહન કરીને દુઃખને ભોગવવું એ મુનિ દશા નથી. દુઃખના વેદન માટેની મુનિ દશા ન હોય એ મુનિ દશા તો પ્રચુર આનંદનું વેદન એવું થઈ રહ્યું છે કે કોણ ઉપસર્ગ પરિસર્ગ કરે છે એ તરફ પણ ઉપયોગ કોણ મૂકે? બહિર્મુક્તાનો એક ઉપયોગ પણ મને નુકસાન કરનાર છે. જેમ કે ને એવા નુકસાનના ધંધા કોણ કરે? બારમાવલું કે ને એવા. એમ અહીંયા મુનિરાજ શું વિચારે છે? મારી પણતી તો જવાની જ નથી, પણતી તો સદાકાળ કોને છે? સ્વભાવને અવલંબીને છે. સ્ખલના કોણ પામે છે? ઉપયોગ. અરે બહિર્મુક્તામાં ઉપયોગ જાય એ પણ મારે નુકસાનનું કારણ છે, એવા ધંધા કોણ કરે? અરે આવી જ્યાં આનંદમાં એ મસ્ત એ ચારિત્ર છે, શું કરે છે? યતિ છે, જે એનું બીજું નામ યતિ ઉપરથી ગુરુદેવ શું અર્થ કર્યો છે? યતિ નામ સ્વરૂપની યત્ના કરે છે. મળે છે, વંચાય છે યતિ. એના જુદા જુદા નામ આપણે કહીએ ને, સાધુ કહીએ, મુનિ કહીએ, યતિ કહીએ. સાધુ કેમ કહીએ છે? સ્વરૂપની ઉગ્ર સાધના છે તો એ સાધુ છે. મુનિ શા માટે છે? નિરંતર સ્વરૂપનું મનન કરે તેનું નામ મુનિ છે. અને સ્વરૂપની યતના કરે છે માટી કેવા છે? યતિ છે. એમને બાયતનાનો વિકલ્પ હોય છે અને તો કાંઈ પણ પ્રાણીનું અહિત થાય એવો ભાવ ન કરે. જ્યાં પોતાની સાધનામાં આગળ વધવું છે તો મારા નિમિત્તે શબ્દ શું વાપરો છે? કોઈ પણ. કોઈ પણ એટલે શું? બધા તો એક સામાન્ય જ આવી ગયો છે. બાહ્યમાં જે નાનામાં નાનો એકેન્દ્રી જીવ કહેવાય, બીજાની સંગની પચેન્દ્રીની એનો તો કોઈ, એ તો આપણા સામાન્ય જીવનમાં પણ ન હોય ત્રસ જીવોની હિંસા, અને એમાં પણ કેવી ન હોય? સંકલ્પી ન હોય. આ બધા પ્રકારો છે બધા, પણ ક્યાં આવ્યા? ઘણા એમ પણ કે તમારે તો હિંસા તો કરો છો. અરે ભાઈ, એ હિંસા છોડવાના ક્રમ હોય છે. ઉદ્યોગી હિંસા, આરંભી હિંસા, વિરોધી હિંસા, સંકલ્પી હિંસા, તો આપણા જીવનમાં પેલું તો ત્રસ તો હોય જ નહીં, પણ એકેન્દ્રીય આદિની પણ હિંસા સંકલ્પી ન હોવી જોઈએ. તો અહીંયા તો મુનિરાજ છે, એની તો આગળ હજા ઘણા જ વધી ગયા છે. તો કાંઈ પણ પ્રાણીનું, અરે સ્વયં પોતે દુઃખી છે. ગુજરાતીમાં ખબર કહેવાય, પૈડા ઉપર મરાય કે ન મરાય? સામાન્ય લૌકિકમાં ભાઈ પડ્યો છે અને હું મારે છે, બિચારા અધમુઓ થઈ ગયો. એમ અહીંયા જે સ્વયં જીવો જે દુઃખી છે, મુનિરાજ એનું અહિત કેમ થાય? એને નિમિત્તે દુઃખ થાય એવો કેમ ભાવ હોય? તો કાંઈ પણ પ્રાણીનું અહિત થાય એવો ભાવ ન કરે. અને એ આવા પ્રમાદના ભાવને છોડે છે તેને સંયમ હોય છે. અને બીજો કયો છે? ઇન્દ્રિય સંયમ. જો એની સરસ ગુરદેશી, એના ઉપરથી કઈ ગાથા યાદ કરી? સમયસારની 31. ગુરદેશી આ તો બહુ જ ઘણી વાર યાદ કરતા હોય છે. 31 એક બહુ જ એના ઉપરથી ગુરદેશ શું એક સિદ્ધ કરવા હોય છે. 31 ગાથા. આજે માની લો કુંદકુંદ આચાર્ય દેવે સમય સારાદિ પરમાગમની રચના કરી, એના ઉપર અમરચંદ્રાચાર્ય દેવ જેવા આચાર્ય ટીકા ન કરી હોત તો શું થાય? આપણે 31 ગાથા વાંચત, શું વાંચત? જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવ. આપણે આપણી જ વાત કરીએ, શું અર્થ કર્યો હોત? આ જળ પાંચ ઇન્દ્રિયને જીતવી. અરે એક ઇન્દ્રિય શબ્દ માંથી અમરચંદ્રાચાર્ય દેવ કેટલા અર્થ કાઢ્યા? એ કોનું સામર્થ્ય? 1000 વર્ષ બે વચ્ચેનો ગેપ છે. ગુરુ શિષ્ય હોત ને કીધું મેં આવો લખ્યું છે અર્થ માટે, એમ નથી. કેટલો છે? અરે એ કુંદકુંદ આચાર્ય દેવ જેમ ગુરદેશી કે વર્તમાન કાળમાં કેવા છે? સર્વજ્ઞ કળી કાળ સર્વજ્ઞ. વર્તમાનમાં કુંદકુંદ આચાર્ય દેવે કેવડીના વીર ભૂલાવે એવા પરમાગમોની રચના કરી, અને અમૃતચંદ્રાચાર્ય દેવે જાણે એમના ગણધર હોય એવી જાતની એ એક ઇન્દ્રિય શબ્દમાંથી કાઢ્યું કે ઇન્દ્રિય એટલે કોણ? શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્ય ઇન્દ્રિય જળ. પહેલી વ્યાખ્યા કરી ને ત્રણમાં, પહેલી કઈ લીધી? દ્રવ્યેન્દ્રિય. એની ઓળખાણ આપી. દ્રવ્યેન્દ્રિય શું છે? શરીર પરિણામને પ્રાપ્ત જે જળ ઇન્દ્રિય. પછી બીજું ભાવિન્દ્રિય. જળ ઇન્દ્રિય દ્રવેન્દ્રિયના નિમિત્તે જે ખણખણ જ્ઞાન થાય, ખરેખર મારું સ્વરૂપ શું છે? હું અખંડ જ્ઞાનમય તત્વ છું. એ અખંડ જ્ઞાન, એ અખંડપણે જ્ઞેય છે એને જાણે એ એનું સ્વરૂપ છે. એની બદલે જ્ઞેય અખંડ છે અને એમાં ખંડ કરું છું. એક પૂતગલ વસ્તુ છે એમાં શું હોય, એક એટ એ ટાઈમ શું હોય, સ્પર્શ હોય, રસ હોય, ગંધ હોય, વર્ણ શું હોય, પાંચે પાંચ જ્ઞેય છે એમાં. પણ ઇન્દ્રિય શું કરે છે, એમાં ક્રમ પાડે છે. અક્રમમાં ક્રમ પાડે મારું સ્વરૂપ કેવું, એ કેવું છે, એ અક્રમ એક સાથે છે. લોકાલોક તો છે જ અખંડ, પણ આ તો એક દ્રષ્ટાંત સામાન્ય કે પૂતગલમાં સ્પર્શ રસ ગંધવર્ણ એક સાથે હોવા છતાં દ્રવેન્દ્રિય શું કરે છે, એમાં ખંડ પાડે છે, ક્રમ પાડે છે, એ મારું સ્વરૂપ નથી. અને એટલા માટે ગુરુદેવસિંહની સ્તુતિમાં શું આવે છે, રાગ દ્વેષ રૂચેન જમ્પ. એટલે શું કઈ જમ્પ એટલે કૂદકાલું નહીં, ઇંગ્લિશ શબ્દ ન લેવો, કૂદકારને શું જમ્પ એટલે શું, બહુ જ વિચારવા જેવું છે. રાગ દ્વેષની તો પ્રશ્ન નથી, ભાવેન્દ્રીમાં પણ જેમને સંતુષ્ટ નથી, એ જેમ જ્ઞાન, જે જ્ઞાન નાયકને ન જાણે એનું મારે શું કામ છે. જે રાગ જેમ સ્વભાવથી વિરુદ્ધ છે એમ જે જ્ઞાન અખંડ નાયકને ન જાણે, અરે અખંડ જડને પણ ન જાણે, એ જે ઇન્દ્રિય જ્ઞાન છે અંદર નાયક અતિન્દ્રિય એને તો ન જાણે, પણ જે જડ છે રૂપી છે એને પણ અખંડપણે ન જાણે, એ જ્ઞાનનું મારે શું કામ. અરે ક્યાંક અહીંયા તો થોડુંક નહીં, અમારી આંખ તો એવી છે કે શું કરી નાખીએ, ચંદ્રના અજવાળે પણ દોરો, પણ અમારા કાન એવા સર્વા છે કે ભીંતની ઓલી બાજુ વાત કરતા હોય તો કોની અધિકતા કરીએ છીએ. તો અહીંયા એ સરસ ગુરુદેશે લીધું છે કે એ ભાવેન્દ્રી અને એનાથી ત્રીજું દ્રવેન્દ્રીના જે વિષયો બારમાં છે અને એમાં કોણ આવે, આખું વિશ્વ આવે. અને આ રીતે ગુરુદેશી સરસ વાત પૂરી, ઘણું થઈ ગયું લાંબુ, એક વાત સરસ એમાંથી, અનુભવના કાળે શું બને છે, સમ્યક દર્શનનો જે અનુભવ થાય અનુભૂતિ ત્યારે શું થાય છે, અનિન્દ્રિય આત્માનું અવલંબન, એ તો નક્કી છે. અતિન્દ્રિય અનિન્દ્રિય કહો, અતિન્દ્રિય કહો, આત્માનું શું થાય છે, અવલંબન. એનો અર્થ શું થયો, તે વખતે જેનું અવલંબન છૂટ્યું એ બધા એક અપેક્ષા ઇન્દ્રિય છે. શું થયું છે, અનુભવના કાળે શું છે, જેમ છ દ્રવ્ય છે એમાં એકને જીવ કહીએ તો બાકીના પાંચને શું કહેવાય, એવી જ રીતે અનુભવના કાળે જેનું અવલંબન આવ્યું એ શું છે, અતિન્દ્રિય છે. તેનો અર્થ કે જેનું અવલંબન છૂટે એ બધા કહેવા છે ઇન્દ્રિય. તો જડ વિષયો છે એ તો ઇન્દ્રિયમાં આવે, ભાવેન્દ્રિય પણ છૂટે છે એ પણ એમાં આવે, અને દ્રવિન્દ્રિય તો છે જ એ બધાથી આવા અતિન્દ્રિય આત્મા. અને એ આવા અતિન્દ્રિય આત્માને જેને અનુભવ થયો છે, અરે અતિન્દ્રિય આત્મા હાથમાં આવે ને ઇન્દ્રિય વિષયોનો રસ રહે તો સમજવું અતિન્દ્રિય આત્મા હાથમાં આવ્યો. તો આવું ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ, અને ખરેખર તો પોતાની વૃત્તિને સંયમિત કરવી છે, મર્યાદામાં લાવવી છે, અને એ આત્મામાં અંદર સન્મુખતાની કરી એ સૌથી પહેલું સમ્યક દર્શન છે. અને એની ઉગ્ર ધારા છે મુનિરાજ, અને એના આ આરાધનાના જે ધર્મો પ્રગટ થયા છે એને ઓળખીને એ મુનિરાજનું આપણે અત્યંત સ્મરણ ભક્તિ ભાવથી કરીએ છીએ, અને આવી ધારા આપણને પણ પ્રગટ થાવ એવી આપણે ભાવના પાડીએ.